તારીખ 4/5/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 591 અને 583 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 318
વિષયાદી ઈચ્છિત પદાર્થ ભોગવી તેથી નિવૃત્ત થવાની ઈચ્છા રાખવી અને તે ક્રમે પ્રવર્તવાથી આગળ પર તે વિષય મૂર્છા ઉત્પન્ન થવી ન સંભવે એમ થવું કઠણ છે. કેમ કે જ્ઞાન દશા વિના વિષયનું નિર્મૂળ પણ થવું સંભવતું નથી. શું કહે છે કે પંચેન્દ્રિયના જે વિષયો છે એની જીવને સંસારમાં ઈચ્છાઓ થયા કરે છે. કર્મના ક્ષેત્રમાં આવેલો જીવ એવી ઈચ્છાઓથી નિવૃત્ત થવા ઈચ્છે છે, એટલે કે ઈચ્છાઓ નાશ થાય એવું ઈચ્છે છે. હવે ઈચ્છાઓ નાશ થાય એવી દશા કેળવવી એ જ્ઞાન દશામાં આવીને એની સાધના થાય છે.
બરાબર.
મુમુક્ષુની ભૂમિકામાં એ ઈચ્છાઓ નિર્મૂળ થતી નથી. કોઈ પદાર્થનો ત્યાગ કરે છે તો કોઈ એમ વિચારે છે કે ઈચ્છા થાય તે પદાર્થ ભોગવી લેવા, તો એ પછી ઈચ્છા નહીં થાય ઉપર. એમ બે પ્રકારે જેને જેવી કલ્પના થાય એ કલ્પના પ્રમાણે સ્વચ્છંદે પોતાની મળે એ ચાલવા ઈચ્છે છે. અહીંયા એમ કીધું છે કે ઈચ્છિત પદાર્થ ભોગવી તેથી નિવૃત્ત થવાની ઈચ્છા રાખવી અને એવા ક્રમથી પ્રવર્તવાથી, તે ક્રમે એટલે તેવા ક્રમથી પ્રવર્તવાથી આગળ ઉપર તે વિષય મૂર્છા ઉત્પન્ન નહીં થાય ન થાય એમ થવું કઠણ છે. એમ ન થઈ શકે. કેમ ન થઈ શકે? કે સંસાર દશામાં જીવને વિષયાદિની ઈચ્છા સુખબુદ્ધિપૂર્વક હોય છે. સુખબુદ્ધિપૂર્વક જે પદાર્થને ભોગવવામાં આવે ત્યારે એમાં રસ ઉત્પન્ન થયા વિના રહેતો નથી. કેમ કે પ્રી કોન્સેપ્ટ છે. તમને અમુક મીઠાઈ ભાવે છે એવો તમારો પ્રી કોન્સેપ્ટ છે કે આ આપણી મન ભાવતી આઈટમ છે. પછી એ ભાણામાં પીરસાય અને રસ ન પડે એમ બનતું નથી. તો એનો ત્યાગ કરે તો પણ ઈચ્છા મટતી નથી અને એ ખાઈ લે તો પણ ઈચ્છા મટતી નથી. ત્રીજો રસ્તો શું કરો? આમાં કાં તો તમે છોડો ને કાં ગ્રહણ કરો. ત્રીજું શું થાય? છોડો તો ત્યાગ કરવાની વાત આવે. ગ્રહણ કરીને એમ વિચાર કરો કે ચાલો હવે આપણું ચાલતું નથી, પરિણામ ખેંચાયા કરે છે, ખાઈ ગયો. વારંવાર ઈચ્છા થાય છે, ખાઈ ગયો. કે ચા પીવાની ટે હોય ઘણા ને જે કઈ હોય, હવે શું કરવું? એવું નહીં બને કે પછી ઈચ્છા ઉત્પન્ન નહીં થાય, કેમ કે સુખ બુદ્ધિ પૂર્વક પદાર્થને ભોગવતા રસ ઉત્પન્ન થયા વિના રહીને, અને એ પરિણામની જે યોગ્યતા બંધાણી, એટલે અયોગ્યતા જે આત્મામાં ઉત્પન્ન છે, એ ફરીને તેવા પરિણામને લાવશે. એટલે ઈચ્છાથી નિવૃત્ત થવા માંગતો હોય તો પણ નિવૃત્ત ન થઈ શકે, ન ત્યાગ કરીને નિવૃત્ત થઈ શકે, ન ગ્રહણ કરીને નિવૃત્ત થઈ શકે. એટલે આમાં એવી ઈચ્છાઓથી નિવૃત્ત થવા વાળા, એ ઈચ્છાનો નાશ કરવા વાળા હું છું, મૂંઝાય છે. કરવું શું? ત્યારે કહે છે કે પેલા અભિપ્રાય છોડ, અભિપ્રાય નો સદભાવ એ આત્મા પરમાનંદ સ્વરૂપ છે, પરમ સુખ સ્વરૂપ છે, એ નિર્ણય નહીં આવવા દે. એટલે નિર્ણયની ભૂમિકામાં એ ટળે છે. જ્યારે સ્વરૂપનું ભાવભાષણ થાય, સ્વરૂપનો નિશ્ચય થાય, મારું સ્વરૂપ એમાં અનંત 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 સુખ ભરેલું છે, ત્યારે જગતના પદાર્થોમાંથી એવો નિશ્ચય થતાં સુખનો અભિપ્રાય ચાલ્યો જાય છે. પછી પણ સુખ ઈચ્છા ઉત્પન્ન થાય છે, પણ એ અભિપ્રાય વિરુદ્ધ ઉત્પન્ન થાય છે, તેથી તેમાં બળ નથી હોતું. વળી અભિપ્રાય વિરુદ્ધ થતી હોવાથી એનો નિષેધ પણ જીવને આવ્યા વગર રહેતો નથી, અને ક્રમે કરીને તે ઈચ્છા જ્ઞાન દશામાં સાધના દ્વારા, વિતરાગતા દ્વારા, જે તે ગુણ સ્થાનમાં અમુક અમુક પ્રકારના રાગનો અભાવ થતો જાય છે. સ્વરૂપનો નિશ્ચય થાય છે, એનું બેરોમીટર છે. મોક્ષની ભૂમિકામાં જ નિર્ણય થાય છે ને સ્વરૂપ. હા, મંદ પડ્યો હોય તો રસ ઘટે, રસ ઘટે,
પરિણામ જે ચાલતા હોય એમાં.
હા, રસ ઘટે, મંદ પડ્યો હોય તો રસ ઘટે. હા, મંદ પડ્યો હોય તો રસ ઘટે. કેમ કે અભિપ્રાય તીવ્ર હોય તો રસ પણ તીવ્ર હોય, અભિપ્રાય નબળો પીડ્યો હોય તો એ તૂટવાની તૈયારીમાં છે, એટલે ફરક તો પડે. અને એ નિશ્ચય થયા પહેલા, અભિપ્રાય તૂટતા પહેલા જીવ અવલોકનના સ્ટેજમાં હોય છે, એટલે જે પોતાના પરિણામોનું અવલોકન કરે છે, એ ઉત્પન્ન થતા પરિણામોના અભિપ્રાય સુધી ઊંડો જાય છે, એટલે એને ખબર પડે છે કે મારા અભિપ્રાયો કયા ગયા, કયા રહ્યા, અને રહ્યા તેમાં મંદતા કેટલી થઈ, કેવી થઈ, એ બધી ખબર અવલોકનના સ્ટેજમાં ખબર પડે છે. કેમ કે અવલોકન છે, ઊંડું ઊંડું જતું જાય છે અને બારીક થતું જાય છે, સૂક્ષ્મ થતું જાય છે, એટલે ખબર પડે છે. પણ મુમુક્ષુની દશામાં એ પ્રકારે ગ્રહણ કરીને, પદાર્થને ગ્રહણ કરીને પછી તે ઈચ્છાને જે નિવૃત્તિ થઈ જશે, અથવા ઈચ્છા ઉત્પન્ન નહીં થાય, એમ થવું કઠણ છે. કેમ કે જ્ઞાન દશા વિના વિષયનું નિર્મૂળપણું થવું સંભવ તો નથી. જ્ઞાન દશાની એ વાત છે, સાધનાની વાત છે, અને જ્ઞાન દશામાં વિતરાગતા ઉત્પન્ન થાય છે. જેમ જેમ વિતરાગતા વધતી જાય છે, તેમ તેમ રાગાદી ભાવો મટતા જાય છે અથવા ક્ષય થતા જાય છે, અભાવ થાય છે. માત્ર હૃદય વિષયો ભોગવાથી નાશ થાય એટલે ઉદય પૂરો થઈ જાય. તમે ખાઈ લીધું, પેટ ભરાઈ ગયું, ઉદય પૂરો થઈ જાય. પણ જો જ્ઞાન દશાનો હોય તો ઉત્સુક પરિણામ એટલે રસવાળા પરિણામ વિષય આરાધતા ઉત્પન્ન થયા વિના ન રહે. જ્ઞાન દશા વગર પરિણામ થયા જ અભિપ્રાય છે, સુખ બુદ્ધિ નો અભિપ્રાય છે. એટલે સામાન્ય માણસ ત્યાગ કરે કે ગ્રહણ કરે એની ઈચ્છા નાશ નહીં થાય, કેમ કે અભિપ્રાય ઉભો છે. એટલે ઉત્સુક પરિણામ છે એ ઉત્પન્ન થયા વિના, રસવાળા પરિણામ થયા વિના ન રહે. અને તેથી વિષય પરાજિત થવાને બદલે વિશેષ વર્ધમાન થાય. ઉલટાનું શું થાય? અયોગ્યતા વધે, યોગ્યતા ન વધે પણ અયોગ્યતા વધે, એમ બને. યોગ્યતા ઉભી જ રહી, જ્યાં સુધી અભિપ્રાય નો નાશ ન થાય ત્યાં સુધી અયોગ્યતા નો પણ નાશ ન થાય, એમ છે. એટલે મુમુક્ષુ દશા છે તે યોગ્યતા પ્રાપ્ત કરવા માટે અભિપ્રાયો બદલવાની વાત છે. મુમુક્ષુ દશા ની સિદ્ધિ શું? મુમુક્ષુ ને યોગ્ય તમે જે કાંઈ સાધના કરી એની સિદ્ધિ શું? કે તમારા અભિપ્રાયો તમે બદલ્યા, ખોટા અભિપ્રાયો તમે બદલ્યા અથવા સાવ મંદ પાડી દીધા, પછી જ્ઞાન દશા આવે. એક પણ અભિપ્રાય નો વિપર્યાસ હોય અને જ્ઞાન દશા સમ્યક દર્શન ઉત્પન્ન થાય એવું કોઈ દિવસ બને નહીં. બરાબર. જેને જ્ઞાન દશા છે, અત્યાર સુધી મુમુક્ષુ ની વાત કરી, હવે જ્ઞાન ની વાત કરે. જેને જ્ઞાન દશા છે તેવા પુરુષો વિષય આકાંક્ષાથી અથવા વિષયનો અનુભવ કરે તેથી વિરક્ત થવાની ઈચ્છાથી તેમાં પ્રવર્તતા નથી. એમને વિષયની આકાંક્ષા નથી, કેમ કે સુખ બુદ્ધિ નથી. આકાંક્ષા કોને રહી? આકાંક્ષા એટલે શું? ખેંચાણ, રિયાજ કરે. સુખ બુદ્ધિને કારણે આકાંક્ષા મળે તો ઠીક, મળે તો ઠીક, મળે તો ઠીક, મળે તો ઠીક, એ રિયાજ કરે. જે ઈચ્છા થાય તો ઈચ્છિત પદાર્થ મળે તો ઠીક, મળે તો ઠીક, એ ચાલુ જ રહે, એને આકાંક્ષા કહે. તો કે છે કે જેને જ્ઞાન દશા છે એવા પુરુષોને તો એ આકાંક્ષાનો પ્રકાર નથી, અથવા વિષયનો અનુભવ કરીને તેથી વિરક્ત થવાની ઈચ્છાથી તે તેમાં પ્રવર્તતા નથી. તો ચાલો આપણે ખાઈ લઈએ, પછી વાંધો નહીં, પછી ખાવાની ઈચ્છા નહીં, એવી રીતે નથી પ્રવર્તતા. અને છતાં તે પ્રવૃત્તિમાં જોવામાં આવે છે ત્યારે એ પ્રવૃત્તિ કાળે નિરસ થવાની એમની જે પ્રક્રિયા છે એ ચાલુ રહી છે. હવે શું પડ્યું જ્ઞાન દશામાં ને અજ્ઞાન દશામાં? કે અજ્ઞાની પણ ભોગવી લે, નહીતર એના પરિણામ ખેંચાયા જ કરે. નાની છે પણ ભોગવી લે, પણ બે ના ઓલાને ઉત્સુક પરિણામ થાય, આકાંક્ષા ઊભી હોય અને ઉત્સુક પરિણામ થાય, અને આકાંક્ષા ગઈ હોય એટલે ઉત્સુક પરિણામ ન થાય અને રસ ન પડે. હા, રસ ન પડે, ઉલટાનો એ વધારે નિરસ થાય એટલે એ ઈચ્છાને તોડતો જાય છે.
અને આગળ જતા વિતરાગતા ઉત્પન્ન કરીને ઈચ્છાનો નાશ કરશે. એવી રીતે આગળ વધશે જ્ઞાન દશામાં. અને એમ જો પ્રવર્તવા જાય તો જ્ઞાન ને પણ આવરણ આપવા યોગ્ય છે, જો રસ લઈ લે તો, અથવા સુખ બુદ્ધિ એ પ્રવર્તે તો. જ્ઞાન દશાને આવરણ આવે, જ્ઞાન દશાને આવરણ આવે એટલે અજ્ઞાની થઈ જાય, જ્ઞાની છે તે અજ્ઞાની થઈ જાય. તો કે જ્ઞાની ને શું છે? ભોગ પ્રવૃત્તિ તો જોવામાં આવે છે, એ પણ ખાતા પીતા જોવામાં આવે છે. તો કે માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદય હોય એટલે છૂટી ન શકાય ઉદય થી અને પરિણામો છે, એટલી વિતરાકતા નથી આવી. છૂટી ન શકાય તેથી જ જ્ઞાની પુરુષની ભોગ પ્રવૃત્તિ છે. થોડી ચર્ચા ચાલી હતી કલકત્તામાં પણ આ વખતે સ્વાધ્યાયમાં, તો કરવું શું? આમાં છૂટવું છે પણ કરવું શું? છૂટી શકાતું નથી. અને જ્યાં સુધી એમને પરિણામ ખેંચાય કરે તો એકવાર એમ થઈ જાય કે ચાલો આ પરિણામ બંધ થાય એટલા માટે પણ આપણે આ પ્રવૃત્તિમાં આવી જાઓ. ત્યારે એમ કે છે કે એમાં તમે સજા છે કે શું કે મજા છે, એટલું જોઈ લે. નાની ને સજા ભોગવવા જેવી વાત છે. ઉદય છે એમાંથી છૂટી ન શકાય એટલે શું કે સજા છે. હા, રોગ કોઈને સારો લાગે કે ન લાગે, બસ એમ રોગરૂપ લાગે છે, રોગરૂપ પણ લાગે છે, એ ઉપમા પણ ઘટે છે. વાત એમ ચાલી હતી, અમારે વ્યાપાર ધંધો તો કર્યા વગર ચાલે એવું નથી. પરિસ્થિતિ જે છે એમાં તો વ્યાપાર અને વ્યવસાય સંબંધી પ્રવૃત્તિ કરવી જ પડે એવી પરિસ્થિતિ છે. બીજી બાજુ જ્ઞાનીઓ પણ એ વ્યવસાય વગેરે કરે છે, અમારે શું કરવું? જો વ્યવસાય છોડી દઈએ તો પરિણામ બગડી જાય. કેવી રીતે બગડી જાય? કુટુંબ પરિવાર બીજી ત્રીજી જે કાંઈ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિનો નિભાવ થઈ શકે નહીં. પ્રવૃત્તિ તો કરવી જ પડે એવું છે, અને પ્રવૃત્તિ કરવા જઈએ છીએ ત્યારે નિવૃત્તિના વિચાર આવે છે કે આમાંથી નિવૃત્ત થવાય તો સારું. આ પ્રવૃત્તિમાં તો આપણે કર્મ બાંધીએ છીએ, બીજું કાંઈ કરતા નથી, નવા કર્મ બાંધીએ છીએ, નિવૃત્તિ લઈ શકાય એવી પરિસ્થિતિ નથી. ત્યારે એમ કહ્યું કે એ પ્રવૃત્તિ પૂર્વકર્મના કારણે તમે સજા ભોગવો છો એ પ્રકારે પ્રવૃત્તિ કરો છો, કે પ્રવૃત્તિ કરતા પણ તમને આશા અભિલાષા આકાંક્ષાઓ કે આ વેપારમાં મળશે, વધારે મળશે, વધારે કમાશું, મોટી આબરૂ થશે, સાધન સંપન્ન થશું, ફલાણું થશે, આમ થશે, આમ રસ લ્યો છો, શું છે તો તમને મજા આવશે, રસ પડશે તો મજા આવશે, નહીતર સજા લાગશે. તમારે શું પરિણામમાં શું છે એ તમે અવલોકન કરીને વિચારી દો કે તમને શું થાય છે. માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદય હોય એટલે છૂટી ન શકાય, તેથી જ જ્ઞાની પુરુષની ભોગ પ્રવૃત્તિ છે. તે પણ જ્ઞાનીને પણ પૂર્વ પશ્ચાત એટલે આગળ અને પાછળ, પૂર્વ પશ્ચાત એટલે પહેલા અને પછી, પશ્ચાતાપ વાળી ખેદ છે, એનો ખેદ હોય છે. અને મંદમાં મંદ પરિણામ સંયુક્ત હોય છે, રસ મંદ રસે કરે છે, ઘણો મંદમાં મંદ રસ હોય છે એમ કે છે. સામાન્ય મુમુક્ષુ જીવ વૈરાગ્યના ઉદ્ભવને અર્થે વિષય આરાધવા જતા તો ઘણું કરીને બંધાવા સંભવ છે. સામાન્ય મુમુક્ષુ જીવને એમ થાય કે વિષય આરાધી લ્યો એટલે વૈરાગ્ય પરિણામ મટી જશે, ઈચ્છા છૂટી જશે, એને તો બંધાવાનો સંભવ છે. કેમ કે જ્ઞાની પુરુષ પણ તે પ્રસંગોને માંડ માંડ જીતી શીખ્યા છે, એ પણ પુરુષાર્થ કરતા 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 આગળ વધે છે. એમને પણ પુરુષાર્થ ચાલુ હોય છે ત્યારે એ જીતે છે અને એમાં ઘણો પુરુષાર્થ માગે છે. તો જેની માત્ર વિચાર દશા છે, પ્રયોગ દશા નથી પણ માત્ર વિચાર દશા છે, વિચારમાં એને નક્કી કર્યું છે કે આ અનિચ્છિત પરિણામ છે, ઈચ્છવા જેવા પરિણામ નથી, માટે મારે અનિચ્છિત પરિણામો ન થાય તો સારું, એવી વિચાર દશા છે, પ્રયોગ દશા જ નથી. એવા પુરુષનો ભાર નથી એટલે એની પાસે શક્તિ નથી, તાકાત નથી કે તે વિષયને એવા પ્રકારે જીતી શકે, એવા પ્રકારે એટલે ભોગવીને જીતી શકે, એવી સામાન્ય વિચાર દશા વાળા મુમુક્ષુની ભૂમિકા હોતી નથી. માર્ગદર્શન છે ઈચ્છાઓ સંબંધેનો આ પત્ર. નાનો પત્ર છે, નિવૃત્તિ સારી છે. નિવૃત્તિના વખતમાં વિશેષ કરીને તે સત્સંગ સ્વાધ્યાય કરીને પોતાની દશામાં રસમંદતા લાવી શકે છે, દર્શનોને મંદ કરી શકે છે, એટલે સુખ બુદ્ધિ પણ મંદ પડે છે. એટલે ક્રમે ચાલે, મુમુક્ષુતાના ક્રમે આગળ વધે તો વાંધો નથી, જ્ઞાન દશા સુધી પહોંચી જાય. કેમ કે મુમુક્ષુતામાં જ પદાર્થ નિર્ણય સુધી પહોંચશે અને જેવો પદાર્થનો નિર્ણય થશે કે આત્મા જ પરમાનંદ સ્વરૂપે છે શાશ્વત, ત્યારે એને જગતના અલ્પ પણ સુખની સુખેચ્છાનો અભિપ્રાય નહીં રહે. ૫૮૩ પત્રમાં એમણે પોતાના પરિણામોની જ્ઞાન દશાની વાત લખી છે. એના અનુસંધાનમાં કેવી જ્ઞાન દશામાં પરિણામ હોય છે એ સ્પષ્ટ થાય છે. એક આત્મપરિણતિ સિવાયના બીજા જે વિષયો, તે વિશે ચિત્ત અવ્યવસ્થિતપણે વર્તે છે. શું કીધું? એક આત્મપરિણતિ 583માં પણ નામ નથી, એટલે કે અમને અંદરમાં જે આત્માની પરિણતિ છે એ પરિણતિ સિવાયના જે બીજા વિષયો છે, ઉદયો સામે આવે છે ત્યારે અમારું ચિત્ત વ્યવસ્થિતપણે વર્તતું નથી, અવ્યવસ્થિતપણે વર્તે છે. વ્યવસ્થિતપણે ક્યારે વર્તે? કે એમાં સાવધાની હોય ત્યારે. અમારી સાવધાની આત્મામાં છે એમ કહે છે. આત્મામાં સાવધાની હોવાથી ઉદયમાં સાવધાની એટલી રહેતી નથી, એટલે અવ્યવસ્થિતપણે ચિત્ત વર્તે છે. કામ તો જે થવા યોગ્ય હોય એ બહારમાં થાય છે, એ તો જીવના પરિણામને આધીન નથી. બહારની કોઈ પરિસ્થિતિ, જ્ઞાનીના પરિણામ કે અજ્ઞાનીના પરિણામ, એને આધીન નથી. પણ સાવધાન થઈને પ્રવૃત્તિ કરવી તો તે વ્યવસ્થિત ચિત્તની વ્યવસ્થતા થઈ ગઈ. અને આત્મામાં સાવધાની રહી તો ચિત્ત અવ્યવસ્થિત રહે છે, એટલે સાવધાન થતું નથી. પછી દરકાર ઓછી થાય એટલે જે થવા હોય, થવા યોગ્ય હોય તે થાય, પણ દરકાર ઘટી જાય છે. અને તેવું અવ્યવસ્થિત પણ લોક વ્યવહારથી પ્રતિકૂળ હોવાથી, લોકોમાં તો બધા સાવધાનીથી આ બધું કામ કરે, ધંધા વેપારમાં પૂરું ધ્યાન દે, અધૂરું ન દે, પૂરેપૂરું ધ્યાન દઈને કામ કરે, છતાં ખાવાનું હોય જ થાય પાછું, કે કાંઈ એના પર સાવધાનીને આધીન નથી. પણ લોક વ્યવહાર એવો છે, હવે પોતે મુંબઈની અંદર જે પેઢીઓમાં ભાગીદાર હતા ત્યારે એમની જે સાવધાની ઓછી હતી એનો ખ્યાલ પણ સાથે કામ કરનારને આવી જાય. એટલે એમ કે તમે ધંધામાં ઓછું ધ્યાન આપો એ બરાબર નહીં, એવું ન ચાલે. ધંધામાં તો પૂરેપૂરું ધ્યાન દેવું જ જોઈએ એવી અપેક્ષા રાખતા, પણ એવો લોક વ્યવહાર છે, બધા એમ જ કરે છે. ત્યારે આવું અવ્યવસ્થિત પણ લોક વ્યવહારથી પ્રતિકૂળ હોવાથી લોક વ્યવહાર ભજવો ગમતો નથી અને તજવો બનતો નથી. શું કે છે કે એ વેપાર છોડીને ચાલ્યા જઈએ એ બની શકે એવું નથી. કેમ કે એમાં બધા ભાગીદારોને નાઈ નાખવું પડે. જે લોકો મૂડી રોકીને પથારો કરીને બેઠા હતા એ આમના આધારે બેઠા હતા, એમની જે વેપાર કરવાની કુશળતા હતી એને લઈને એમના નિર્ણયો જે આપતા હતા અને એ પોતે જે કામ કરી આપતા હતા એને લઈને ચાલતું હતું. હવે એની અંદર એ સાવધાની ઓછી થાય એમને, એ આ લોકોને ગમે કેવી રીતે, એક વિશિષ્ટ વાત છે. કોઈ જ્ઞાની પોતાના બહારના કામમાં કુશળ ન પણ હોય, પણ આ પોતે કુશળ હતા. 20 વર્ષની ઉંમરે એ ભાગીદારીમાં જોડાણા, એમની ખ્યાતિ હતી, એ ખ્યાતિ ઉપરથી થોડું બહુમાન હતું, એ લોકો એમને ઓફર કરી કે તમે કામ કરો તો રોકાણ અમે કરશું, પૈસાનું, પૈસાની વ્યવસ્થા અમારા માથે, કામની વ્યવસ્થા તમારા માથે. એમને કુટુંબ પરિવારની દ્રષ્ટિએ એમને વ્યવસાયમાં જોડાવવું અનિવાર્ય હતું. કાર્યકુશળ હતા નાની ઉંમરથી, 20 વર્ષની ઉંમરથી, એટલે એમના જે ભાગીદાર હતા એમને એમના મોટાભાઈની દીકરી સાથે એમનું સગપણ કરાવ્યું. પોપટલાલભાઈની દીકરી ઝબકબેન અને એમના જે ભાગીદાર હતા એ એમના કાકાજી સસરા થયા. ના, રવજીભાઈ તો એમના પિતાશ્રીનું નામ હતું, પ્રાણજીવનભાઈ ને પોપટભાઈ ને નામ તો આવે છે. પ્રાણજીવનદાસ ભાઈ, રેવાશંકરભાઈ, પોપટભાઈ, 3-4 ભાઈઓ એમાં રેવાશંકરભાઈ હતા. પછી વેપારમાં કમાતા ગયા, આગળ ચાલતા ગયા, પણ જેમ જેમ એ વેપાર વધતો ગયો, કામ કરતા ગયા, તેમ તેમ તે જ્ઞાન દશાની સમીપ જતા ગયા. અંતે 24મા વર્ષે એમને જ્ઞાન દશા પ્રગટ થઈ. જ્ઞાન દશાની સમીપ જાય એટલે પણ એમનો રસ્તો ફરતો જાય, વેપાર સંબંધી રસ્તો જ્ઞાન દશામાં બહુ ઘટ્યો. જેમ જેમ જ્ઞાન દશામાં સમય જતો ગયો તેમ તેમ રસ બહુ ઘટતો ગયો. બહુ રસ ઘટતો ગયો ત્યારે આ લોકોને ખબર પડી કે આ પૂરું ધ્યાન દેતા નથી. એટલે ક્યારેક ક્યારેક એ વિષયમાં એમના ઉપર ટકોર પણ થતી હશે એવું લાગે છે, કે એમની ચર્ચા પણ કરતા હશે કે ભાઈ આવી રીતે કઈ ધંધો ન ચાલે, ધંધામાં તો બરાબર ધ્યાન દેવું જ પડે. બાહ્ય પરિસ્થિતિ સાથે અંતર પુરુષાર્થ ને કઈ લેવા દેવા નથી, એ તો એનાથી પર થઈને વર્તે. સુભાનીજીને સમ્યક દર્શન થયું એ ભાંગતા ધંધેથી, અને જ્ઞાન દશા થયા પછી દુકાનને તાળું મારવાનો વારો આવ્યો, અને કમાવા માટે કુટુંબને છોડીને એકલા કલકત્તા ગયા. એ કાપડની દલાલી કરતા હતા, પછી દલાલી કરતા કાપડની મિલોના કમિશન એજન્ટ થયા, એક બે મિલોના, બે ત્રણ મિલોના. મૂડી વગર ધંધો દલાલી ન થાય, દલાલ ન થાય, બીજાને ન થાય, દલાલી હોય મૂડી વગર ધંધો કરી શકે. એટલે એવી રીતે શરૂ કરેલું, પછી દુકાન શરૂ કરી, ઓફિસ શરૂ કરી, અને વ્યવસ્થિત કામ શરૂ કરેલું. પણ પહેલાં તો કોઈની દુકાને બેસતા, કોઈ કાપડવાળાની દુકાને બેસતા, બેસવાનું એક ઠેકાણું રાખેલું, નહીંતર મળે ક્યાં, એમની જરૂર પડે ત્યારે ક્યાં મળે, તો બજારમાં ફરતા હોય ને અમુક જગ્યાએ બેસે. ગણપતજી કહેતા હતા કે જ્યારે એમને શરૂઆત કરી ને ત્યારે અમે પણ થોડુંક એમને હેલ્પ કરવાનો પ્રયાસ કરેલો, કે અમે પણ થોડીક મદદ કરવાનો રાખેલો. ત્યાં હશે કોઈ ઓળખાણ પાણખાણ થઈ હશે, ઓળખાણ કરાવી દે તો જ આગળ કામ ચાલે ને. વ્યવસાયમાં તો ઓળખાણ પાળખાણથી ધંધો વધે, બીજું શું થાય. અને આમને જ્ઞાન દશામાં ધંધો વધતો ગયો, બંને એક અવતારે. હવે કેવો જો બે કોને અનુકૂળતા હતી, હે? એક બાજુ રસ ઘટે અને ધંધો વધે તો એ પ્રતિકૂળતા નથી, એ પ્રતિકૂળતા છે. ધંધો વધતો જાય, કામકાજ વધતું જાય, કામકાજ વધારે કરવું પડે, અને બીજી બાજુથી રસ ઘટતો જાય તો એ તો પેલા પરિણામથી પ્રતિકૂળ છે કે નહીં પરિસ્થિતિ. ઓલાને તો શું છે કે સમાધાન છે, પૂર્વકર્મ છે, એટલે આ પરિસ્થિતિ આવી કે આપણી દુકાન ન ચાલી. કાંઈ નહીં, આપણે થોડો પરિશ્રમ કરી અને કમિશન કમાઈ લ્યો, અને પરિશ્રમ કરતા પણ જેટલું પ્રારબ્ધ હશે એટલું જ કામ થવાનું છે. એટલે થાય તોય ભલે ને, ન થાય તોય ભલે ને. એ પરિસ્થિતિ બહુ પ્રતિકૂળ નહોતી, બાહ્ય દ્રષ્ટિએ પ્રતિકૂળ હતી, અંતરદ્રષ્ટિએ પ્રતિકૂળ નહોતી. સુભાનીજીની પરિસ્થિતિ બાહ્ય દ્રષ્ટિએ જ પ્રતિકૂળ હતી, અંતરદ્રષ્ટિએ અનુકૂળ હતી. કૃપાળુદેવની પરિસ્થિતિ બાહ્ય દ્રષ્ટિએ અનુકૂળ હતી ને અંતરદ્રષ્ટિએ પ્રતિકૂળ હતી. એવું છે, બોલો. એટલે લોકો અનુકૂળ પ્રતિકૂળ ગણે એ વાત આવે જુદી જ છે, ઊંધું પડી જાય એવી વાત છે. નાની ના કાટલા ત્રાજવા જુદી જાતના હોય છે, સંસારીઓના કાટલા ત્રાજવા જુદી જાતના હોય છે. એ જુદું તોડે ને આ જુદું તોડે, એવું છે. એટલે ચિત્તનું એવું અવ્યવસ્થિતપણું લોક વ્યવહારથી પ્રતિકૂળ હોવાથી અમને લોક વ્યવહાર ભજવો ગમતો નથી. ગમતી વાત નથી, કરવો પડે છે બીજી વાત છે, અમને ગમતી વાત નથી. એ તો પ્રતિકૂળ ગણાય ને અંદરની દ્રષ્ટિ. અને તજવો બનતો નથી, પરિસ્થિતિ એવી છે છોડી શકાય એવું છે નહીં, પથારો પાથરી બે ગયા છે, બે ધારી તરવાર જેવું છે. એ વેદના જ્ઞાન દશામાં એની વેદના રહી છે, એ વેદના ઘણું કરીને દિવસના આખા ભાગમાં વેદવામાં આવ્યા કરે છે કે આ ભજવું ગમતું નથી અને તજવું બનતું નથી, આ કરવું શું, આ વેદના થઈ જાય. એ વેદના એ ખરેખર એક પ્રકારની આત્મભાવના છે. વેદના શું છે? આત્મભાવના છે. મુમુક્ષુને મુમુક્ષુની ભૂમિકાના પ્રકાર છે, જ્ઞાનીને જ્ઞાનીની ભૂમિકાના પ્રકાર છે, પણ એ આત્મભાવનાનું સ્વરૂપ છે, એ વેદના છે. ભજવો ગમતો નથી ને તજવો થતું નથી એટલે વેદના આવે છે. એ વેદના શું બતાવે છે? એ આત્મભાવના છે, આત્મકલ્યાણની ભાવના જોર કરે છે ત્યારે વેદના આવે છે. હવે લખે છે, ખાવાને વિશે, પીવાને વિશે, બોલવાને વિશે, શયનને વિશે, લખવાને વિશે કે બીજા વ્યવહારિક કાર્યોને વિશે જેવા જોઈએ તેવા ભાનથી પ્રવર્તાતું નથી, સાવધાની નથી. જે સભાનપણું રાખવું જોઈએ રાખી શકતા નથી. ખાવામાં ખ્યાલ રહેતો નથી, પીવામાં ખ્યાલ રહેતો નથી, સુવામાં ખ્યાલ રહેતો નથી. દરકાર, સાવધાની. આપણી તબિયત બરાબર નથી માટે આપણે સરખી રીતે ખાઈ લેવું જોઈએ, એવું કઈ નહીં. જે આવ્યું તે, જે થયું તે એમ જ. જે માણસો સાવધાની રાખે, જેને શું થાય છે, હું ભાત વધારે ખાઈશ ને તો મને ગેસ થશે, હું ફલાણું વધારે ઓછું ખાઈશ ને તો મને આમ થશે, દૂધ ઓછું ને ઘી ઓછું લઈશ તો મને અશક્તિ આવશે, પણ ઘી દૂધ વધારે ખાવ તો મને શક્તિ આવે, અને ફ્રૂટ લઉં તો મને વિટામિન મળે. એ ગડબડ નથી ત્યાં, એ સભાનપણું છે, દરકાર છે, સાવધાની છે. પોતે પોતાની દશાને વિશે લખે છે કે ખાવાને વિશે, પીવાને વિશે, બોલવાને વિશે, શયનને વિશે, લખવાને વિશે કે બીજા વ્યવહારિક કાર્યોને વિશે જેવા જોઈએ તેવા ભાનથી પ્રવર્તાતું નથી, અને તે પ્રસંગો રહ્યા. હવે સાવધાની નથી એટલે રસ ક્યાંથી હોય? રસ હોય તો જ સાવધાની આવે, અથવા સુખ બુદ્ધિના આધાર બુદ્ધિ હોય તો સાવધાની આવે. સુખ બુદ્ધિના આધાર બુદ્ધિ ગઈ છે એટલે સાવધાની ન આવે, વેઠું તારવી પડે. વેઠ્યો કે વેઠમાં કેટલીક સાવધાની રાખે એ કયો છે? વેઠ સમજો, પરાણે મફત કોઈ કામ કરે એને વેઠ કહેવામાં આવે છે. પહેલાના જમાનામાં શું હતું કે રાજા રજવાડા ગરાશિયા હોય, ઘરે ઢોર હોય, ઘોડાહાર હોય, બધું હોય ને, એટલે અમુક કોઈ માણસને નોકરીએ રાખે ત્યારે ઓલો નોકરીને રાખે અને પગાર સામાન્ય આપતા હોય, એટલે માંડ માંડી બિચારો પેટનો ગુજારો કરતો હોય, પણ એના બૈરા છોકરા એને વેઠિયા તરીકે બોલાવે. એ તારે ઘરવાળીને કહે છે કે આ બધું સાફ કરી જાય, ઢોર હતા હોય બધું છાણ ને ગોબર ને બધું થતું હોય તો કઈ બધું હરખું કરી આવી જાય ને કરી નાખે, તાર છોકરાને મોકલજે જયારે આટલું કામ કરવાનું છે, એ બધું મફત જ કરાવે, એનું કઈ ન આપે. ઓલા જેને ઓલાને પગાર આપે છે અને ઓલાને નોકરીએ રાખ્યો છે જેને ઉપકાર કરે છે, એટલે બીજાની ભાઈ વેઠ કરાવે. ઓલાને ખબર છે કે આ બધું કામ કરે છે પણ આપણને તો કાંઈ મળવાનું નથી, અને રસ કેટલો પડે, એમ નાની વ્યવસાય કરે છે. પણ ખબર છે આમાંથી કઈ આપણને મળવાનું નથી, એટલે રસ કેટલો પડે. અજ્ઞાન દશામાં તો શું છે, અભિલાષા ને આકાંક્ષાઓ હોય, મહત્વકાંક્ષાઓ હોય, એ આટલા પૈસા આવશે એટલે આમ કરશું, આટલા પૈસા થશે એટલે આમ કરશું. અત્યારે આપણે આટલી જગ્યામાં રહીએ છીએ, બધું પૈસા વધે તો આથી જરાક મોટી જગ્યા આપણે લઈએ. અત્યારે આપણે ટ્રેનમાં જવું પડે છે તો પૈસા આવે તો પછી ગાડી બાડી લઈએ, ગાડી હોય તો પછી બીજી સારી ગાડી લઈએ. એમને ઈચ્છાઓ વધતી જાય. નાની ને કાંઈ છે, આ જોઈએ ને તે જોઈએ ને આમ લેશું ને તેમ કરશું ને આમ કરશું તેમ કરશું, એ કાંઈ આવતું નથી. એને આકાંક્ષા નથી, સુખ બુદ્ધિ નથી, એટલે વેઠ ઉતારે છે. શું કરે છે? વેઠ ઉતારે છે. અને વેઠ ઉતારે એ કામમાં ભલી વાર ન હોય, એમ વેઠ કરાવનારાઓ પણ સારી રીતે જાણતા હોય છે. એટલે કામ કરી જાય, પછી કામ ડિફેક્ટ વાળું હોય, જો આવું કરીને ગયો, પણ ભાઈ વેઠિયા તો એમ જ કરે ને, શું કેવા, એ તો વેઠિયો હતો એટલે વેઠિયા એમ જ કરે ને. આપણે ક્યાં ને કાંઈ આપ્યું છે અને આપવાના છે, થોડું ઘણું કરી ગયો ઠીક છે, બાકીનું બીજા પાસે કરો. એના કામમાં ભલી વાર હોય જ નહીં. એવી રીતે અહીંયા ઉપયોગથી કામ થતું નથી, સાવધાનીથી કામ થતું નથી એમ કે છે. જેવા જોયા ભાંતિ પોતે કુશળ બહુ હતા, સાવધાની ઓછી હતી, તો તે કામ એવું કરતા બધાને એમ થાય કે હા આવું બીજા ન કરી શકે. એટલે ઉપરછલ્લો ઉપયોગ જાય ને, તો તે બીજા માણસ કરતા અસાધારણ કામ કરી જાય. એકવાર સુગનીજી વાત કરતા હતા, એ ઘરમાં થોડીક તકરાર થાય છે, એટલે પત્ની સાથે બૈરાગ થાય, કે તમે ધ્યાન દેતા નથી, તમે ધંધામાં ધ્યાન દેતા નથી, એ એક મોટી ફરિયાદી હતી એમ. એટલે શું છે કે જરાક જતા હતા મોડા, દુકાને મોડા જતા હતા, રાત્રે જાગે ઘણી વાર ધ્યાનમાં બેસે તો દિવસે મોડા તૈયાર થાય, કોઈ વાર પરોડીએ જાગે ને ધ્યાનમાં બેસી જાય તો પછી જલ્દી ઉઠે નહીં, કે હવે દુકાનનો ટાઈમ થયો છે માટે હાલો હવે આ ધ્યાન પૂરું કરી નાખો. એ કાંઈ નહીં, એ જે છૂટે ત્યારે છૂટે, સહેજે સહેજે. એટલે કોઈ વાર જમીને જ પછી જાય એક બે વાગે, તો લાગે કે આખી દુનિયા અડધા દિવસનો વેપાર કરી લીધો હોય, ત્યારે તમે હજી આ જમીને દુકાન બજારમાં જાઓ. આખા ગામમાં છે બધા ધંધો કરવા માટે અડધા દિવસનો વેપાર તો કરી નાખ્યો એક બે વાગ્યા સુધીમાં, હા એને કમાઈ લીધું, ત્યારે હવે તમે આજે બજારમાં ડોલતા ડોલતા જાશો, આ તો કાંઈ રીત છે કાંઈ તમારી કમાવાની એમ કે. હા, તકરાર કરતા હતા, એ તો કહેતા હતા કે હું તો મેં તકરાર બહુ કરી છે કે એમ. એટલે પછી એક વાર એવો જવાબ દીધો કે પછી કલકત્તામાં તો એ બધાને લઈ આવ્યા, પેલા એકલા આવ્યા હતા, પછી કુટુંબ લઈને આવ્યા, પેલા એક રૂમ રાખી હતી એકલા રહેતા હતા, પછી બધા આવ્યા ત્યારે મોટી જગ્યા રાખી, એમાં ત્રણેક ઓરડા હતા, ઓસરી હતી, રસોડું જુદું હતું, બાથરૂમ ઠંડા જુદા હતા, એ જગ્યા જોઈ આવ્યા હતા આપણે, એ જરા મોટી જગ્યા હતી આ ગણપત બાગલા રોડ. તો ઠીક છે, ધ્યાન નથી દેતા તો તમે અહીં સુધી પહોંચી ગયા છો, હવે પછી હું તમારે વાંધો, તમને તકલીફ શું પડે, જો એ લાવી દઈએ છીએ, તમે કહો આ લઈ આવો તો એ લઈ આવી દઈશ, આ લઈ આવો તો એ લઈ આવી દઈશ. બચત એવી નહોતી થઈ, પણ એકંદર સ્થિતિ સારી હતી. એટલે ધંધો મોટા પાયા ઉપર ચાલતો હતો, એટલે કમાતા હતા ઠીક છે. તો કે ધ્યાન નથી દેતા તો આટલું કમાઈએ છીએ, પછી હું તમારે વાંધો, તમારે ધ્યાનથી શું કામ છે, કમાઈએ છીએ એનો વાંધો, કમાઈ તો છીએ ને. ધ્યાન દેતો વગર ધ્યાન એટલું કમાતા હોય તો ધ્યાન દેતો, એમ તો લૌકિક દ્રષ્ટિ એમ ગણાય કે ઓછું ધ્યાન આપે તો આટલું બધું કમાય, તો વધારે ધ્યાન આપે તો બહુ કમાઈ જાય. એ તો પ્રારબ્ધ હોય એટલું જ મળે. ધ્યાન દેખે પ્રારબ્ધ હોય એ પ્રમાણે. અને તે પ્રસંગો રહ્યા કરતા હોવાથી આ બધા તો ઉદયના પ્રસંગો, ખાવું પીવું બોલવું લખવું શું એ બધા પ્રસંગો રહ્યા કરતા હોવાથી આત્મપરિણતિને સ્વતંત્રપણે સ્વતંત્ર પ્રગટપણે અનુસરવામાં વિપત્તિ આવ્યા કરે છે, એમને વિક્ષેપ લાગે છે. ઓછા ભાનથી ઓછી દરકારથી પણ ઉદયની પ્રવૃત્તિમાં જે પરિણામ લાગે છે એ એમની આત્મપરિણતિને મોકળાશપણે સ્વતંત્રપણે અનુસરવામાં વિપત્તિ આવ્યા કરે છે, એટલો ખલેલ પડે છે, વિક્ષેપ પડે છે. તેથી તેઓ નિવૃત્તિને ઈચ્છતા હોય છે. નિવૃત્તિને ઈચ્છવાનું કારણ એ છે. અને તે વિશેનું ક્ષણે ક્ષણે દુઃખ રહ્યા કરે છે. પેલા વેદના રહ્યા કરે છે, એમ કે છે એનું ક્ષણે ક્ષણે દુઃખ રહ્યા કરે છે કે આ બધી નકામી પ્રવૃત્તિ એમાં સમય ને શક્તિ ખર્ચાય છે. જેટલા અંશે જેટલા અંશે પૂરેપૂરો તો ન ખર્ચાય પણ જેટલા અંશે ખર્ચાય છે એ પણ એમને અભિપ્રાય વિરુદ્ધ છે, ગમતી વાત નથી. અચલિત આત્મરૂપે રહેવાની સ્થિતિમાં જ ચિત્ત ઈચ્છા રહે છે. ચિત્તની અભિપ્રાય તો એવો, ચિત્ત ઈચ્છા એટલે અભિપ્રાય એવો રહે છે કે અચલિતપણે આત્મા રૂપે રહેવું, આત્મા આત્મદશામાં અચલિતપણે રહેવું, જરાય ચલાય માન ન થવું, એવો જ અભિપ્રાય રહ્યા કરે છે. એક તાર પ્રવાહ ચાલવો જોઈએ, વચ્ચે દખલ વાવે એવું નહીં. એ તમારું ધ્યાન નથી એમ કે કોઈ વાત એવી બની હોય કે તમારું ધ્યાન નથી આમ કરવાનું, બહુ સરસ એટલે એક ધારે ને એક તાર જે રહેવો જોઈએ આત્મપરિણતિનો, એમાં વિક્ષેપ ઉત્પન્ન થાય છે. પ્રચલિત આત્મા રૂપે રહેવાની સ્થિતિમાં જ ચિત્ત ઈચ્છા રહે છે. અને ઉપર જણાવ્યા પ્રસંગોની આપત્તિને લીધે, ખાવું પીવું એ બધી આપત્તિ છે, ઉપર જણાવ્યા એ પ્રસંગોની આપત્તિને લીધે કેટલોક તે સ્થિતિનો વિયોગ રહ્યા કરે છે. પૂરેપૂરો નહીં પણ કેટલોક, એટલે સંપૂર્ણ સ્થિતિ નથી રહેતી આત્મા રૂપે, કેટલોક વિયોગ રહે છે, અધૂરી દશા રહે છે. અને તે વિયોગ માત્ર પરેચ્છાથી રહ્યો છે, સ્વેચ્છાના કારણે રહ્યો નથી, બીજાને અનુસરવું પડે છે, પરાધીન પણ રહ્યો છે, પરેચ્છાથી એ પ્રમાણે થાય છે. અમારી અમારું ચાલે તો એક એક સેકન્ડ પણ અહીંયા ઉભા રહે નહીં એમ કે છે. એક ગંભીર વેદના ક્ષણે ક્ષણે થયા કરે છે. એ વેદનાની પાછળ ગંભીર વેદના એવું નામ આપ્યું. કેમ કે બહારમાં કયું જાતું નથી ને અંદરમાં સહ્યો જાતું નથી, કોઈને ખબર પડે એવી વેદના છે ને, એટલે ગંભીર વેદના છે. એ પોતે જ જાણે છે કે મારે જે કામ એક તારથી જે કરવું છે એ તાર મારો પછી તૂટે છે, પાછો સાંધું છું તૂટે છે, એટલે દશાખી ન છૂટી જાય પણ જે એક ધારી ચડતા પરિણામની જે શ્રેણી છે એમાં ક્યારેક જોગ ખાવો પડે છે, જોળો પડી જાય છે, એમને પોસાતું નથી, એની વેદના રહે છે. બારમાં કોઈને ખબર નથી પડવા દેતા એટલે ગંભીરતા છે. બારમાં કોઈને ખબર પડવા દેતા નથી કે મારે અંદર હું હાલે છે. અંદર પુરુષાર્થ પણ ચાલે છે, અંદર વેદના પણ ચાલે છે, ઘણી કરી છે. હા તોય તે એનો સંતોષ લેતા નથી. નિવૃત્તિ કરતા પ્રવૃત્તિમાં ઘણી વધુ નિર્જરા કરી હોવા છતાં પુરુષાર્થ ઘણો કર્યો એનો સંતોષ નથી લેતા. એમને ખબર છે બધી, પણ સંતોષ લેતા નથી. ખબર હોવી, જે એ તો પરિસ્થિતિ જેવી હોય એની ખબર હોવી તો જ્ઞાનનો સ્વભાવ છે. જેમ હોય એમ જાણે, સંતોષ લે છે એ ખોટું કરે છે, ભૂલ કરે છે. પૂર્ણતાના લક્ષ્ય વાળો કોઈ પણ દશાના, ચાલતી દશાના લક્ષ્ય સંતોષ પકડે નહીં, અને સંતોષ પકડે તો એનું પૂર્ણતાનું લક્ષ્ય રહેતું નથી. એ લક્ષ્ય વિરુદ્ધ પ્રવૃત્તિ થઈ ગઈ. આજ ભવને વિશે થોડા જ વખત પહેલા વ્યવહારને વિશે પણ સ્મૃતિ તીવ્ર હતી, યાદદાસ્ત બહુ હતી. પહેલા જાતે જાતે સ્મરણ જ્ઞાન છે, યાદદાસ્ત વધી 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 સ્મૃતિ જ્ઞાન એટલું વધ્યું કે એક સાથે સતાવધાન કર્યા. સતાવધાન કર્યા ત્યારે એમને એટલો બધો કોન્ફિડન્સ આવ્યો કે શસ્ત્રાવધાન કરવા હોય તો કરી દો. 1000 વાતો એક સાથે યાદ રાખે એટલી બધી તીવ્ર સ્મૃતિ હતી આજ ભાવમાં. તે સ્મૃતિ હવે વ્યવહારને વિશે પછી તો જ મંદપણે પ્રવર્તે છે. હવે યાદ નથી રહેતો, ભૂલી જાય છે, કેમ કે સાવધાની નથી એટલે ભૂલી જાય છે. અમસ્ત ભૂલ થવાના કારણોમાં બે સાવધાની મુખ્ય છે, અને બે સાવધાની થવાનું મૂળ કારણ એ છે કે જે કામનું મૂલ્ય ચાલ્યું જાય એની સાવધાની ઘટી જાય. એટલે દરકાર ઓછી હોય તો ભૂલી જાય માણસ. પણ દરકાર ઓછી હોવાના બે પ્રકાર છે, એક જ્ઞાન દશા ને એક અજ્ઞાન દશા. અજ્ઞાન દશામાં દરકાર ઓછી થાય અને જ્ઞાન દશામાં દરકાર ઓછી થાય. અજ્ઞાન દશામાં જે દરકાર ઓછી થાય અને વ્યવહારિક કાર્યક્ષમતાનો અભાવ ગણવામાં આવે છે. જ્ઞાન દશાની વાત અલૌકિક છે. વિસ્મરણ કરે તો એને પરિભ્રમણની કિંમત નથી આવી. એમ જે કામની કિંમત ન આવે એને એનું વિસ્મરણ કરી જાય માણસ. જે કામની કિંમત ન હોય એનું વિસ્મરણ કરી જાય. કિંમત કઈ રીતે નથી, યથાર્થ પ્રકારે કે અયથાર્થ પ્રકારે, એટલું જ્ઞાન છે. જ્ઞાન દશામાં યથાર્થ પ્રકારો. થોડા જ વખત પહેલા એટલે થોડા વર્ષો પહેલા વાણી ઘણું બોલી શકતી, એટલે એ વખતે ઘણું બોલતા પોતે, વક્તા પણ એ કુશળતાથી પ્રવર્તી શકતી. હા, બહુ સારા વક્તા હતા, બહુ સારા લેખક હતા, બે બે કળા હતી એમનામાં. 28મા વર્ષે બહુ ફેર પડી ગયો છે એમ કે છે. તે હવે મંદપણે અવ્યવસ્થાથી વર્તે છે. હવે એમાં કાંઈ ઉત્સાહ આવતો નથી બોલવામાં, લખવામાં ક્યાંય ઉત્સાહ. હવે એક અંદરનું કામ કેમ આગળ વધારવું, પુરુષાર્થ કેમ તીવ્ર કરવો, એ એક જ ધ્યાન રહે છે, બીજું ધ્યાન નથી. હા, વાણી બોલી શકતી હતી, હું નહીં. વાણી ઘણી બોલી શકતી હતી, હવે એ વાણી બોલી શકતી નથી. થોડા વર્ષ પહેલા, થોડા વખત પહેલા લેખન શક્તિ હતી, ઉગ્ર હતી. આજે શું લખું તે સૂતતા સૂતતા દિવસ ના દિવસ વ્યતીત થઈ જાય છે, વિકલ્પ જ ચાલે નહીં. દિવસો સુધી લખવા બે તો લખવામાં વિકલ્પ અને પારમાર્થિક વિષય લખવામાં વિકલ્પ ન થાય, પત્ર લખવામાં જવાબ દેવામાં વિકલ્પ ન થાય. અને પછી પણ જે કાંઈ લખાય છે તે ઈચ્છેલું લખાતું નથી અથવા યોગ્ય વ્યવસ્થા વાળું લખાતું નથી, કેમ કે સાવધાની નથી. અર્થાત એક આત્મ પરિણામ સિવાય સર્વ બીજા પરિણામને વિશે ઉદાસીનપણો વર્તે છે. આ બતાવી દીધી, બીજી સાઈડ બતાવી દીધી. કેમ એમ થયું? એક આત્મ પરિણામ સિવાય બધે ઉદાસીનતા છે, એટલે કઈ વ્યવસ્થા રહેતી નથી પરિણામ. અને જે કઈ કરાય છે તે જીવા જોઈએ તેવા ભાનના સોમા અંશથી પણ નથી થતું. જે ભાન સાવધાની આવી જોઈએ એનો સોમો ભાગ પણ નથી, કેટલામાં એક ટકો નથી સાવધાની એમ કે છે. જેમ તેમ અને જે તે કરાય છે, લખવાની પ્રવૃત્તિ કરતા વાણીની પ્રવૃત્તિ હજી કઈ ઠીક છે. લખવામાં તો બિલકુલ કાંઈ ઉપયોગ ચાલતો નથી, શ્રી વાતચીત સત્સંગમાં કરે છે. જેથી કઈ આપને પૂછવાની ઈચ્છા હોય, જાણવાની ઈચ્છા હોય, તો એના વિશે સમાગમે કહી શકાશે. આપને શબ્દ વાપર્યો છે એટલે સુભાગભાઈ ઉપરનો કાગળ હશે. પરિણામની વાત કરે છે ને સુભાગભાઈ માટે આપને 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 બીજાને તમે એવો શબ્દ વાપરે છે. કુંદકુંદ આચાર્ય અને આનંદ ઘનજીને સિદ્ધાંત સંબંધી જ્ઞાન તીવ્ર હતું. પુસ્તકો ઉપરથી કાઢ્યું, તેના ઉપરથી એ તો બંને પહેલા થઈ ગયા, ભૂતકાળમાં થઈ ગયા બંને વ્યક્તિ. એમના ગ્રંથો ઉપરથી એમનું સિદ્ધાંત જ્ઞાન ઘણું તીવ્ર હતું. અને કુંદકુંદાચાર્યજી તો આત્મ સ્થિતિમાં બહુ સ્થિત હતા, એ તો સ્વરૂપમાં જામી જતા હતા એમ કે છે. પુસ્તક ઉપરથી એમ કે છે. આ વિશેષ પ્રજ્ઞાનું કારણ છે. વિશેષ પ્રજ્ઞાવાન જ્ઞાની હોય તો પૂર્વે થયેલા જ્ઞાનીઓની મુખવાણી ઉપરથી, એટલે ઓરિજિનલ વાણી ઉપરથી, કોઈ સંકલન કરેલું નહીં, એમની દશાનું અનુમાન કરી શકે છે. આનંદ ઘનજી તો સ્વરૂપમાં બહુ સ્થિર હતા. નામનું જેને દર્શન હોય તે બધા સમ્યક જ્ઞાની કહી શકાતા નથી. વિશેષ હવે પછી આ પત્ર અહીંયા સમાપ્ત થાય છે.